આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આસામ, કેરળ, પોન્ડિચેરી અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી એક તબક્કામાં, જ્યારે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં એલપીજી વિતરકો પાસે ગેસ પુરવઠાની કોઈ અછત નથી. સરકારે 2027માં પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો આમંત્રિત કરી છે. નામાંકન માટેની અંતિમ તારીખ 31 જુલાઈ છે. નેપાળના ગોરખા જિલ્લામાં થયેલા બસ અકસ્માતમાં 7 ભારતીય યાત્રાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ. અને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહેલા 28 યુક્રેન ડ્રોનને તોડી પાડ્યા. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે આસામ, કેરળ, પોન્ડિચેરી અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાશે. 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે દિલ્હીમાં જણાવ્યું હતું.
126 असेंबली कॉन्स्टिट्युएंसीज फॉर असम
की 126 विधानसभा सीटों, केरल की 140 सीटों और पुदुचेरी के 30 सीटों पर एक चरण में 9 अप्रैल को मतदान होगा. तमिलनाडु की 234 सीटों पर एक ही चरण में 23 अप्रैल को वोट डाले जाएंगे. वहीं पश्चिम बंगाल में 2 चरणों में 152 सीटों पर 23 अप्रैल को और 142 सीटों पर 29 अप्रैल को मतदान होगा.
શ્રી કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અમલમાં આવી ગઈ છે. સામાન્ય ચૂંટણીઓ સાથે સાથે ગોવા, ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરામાં ખાલી પડેલી 1-1 બેઠક માટે, જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખાલી પડેલી 2-2 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે 5 વિધાનસભાઓમાં 824 મત વિસ્તારો માટે યોજાનારી ચૂંટણીમાં આશરે 70,40,00,000 લોકો મતદાન કરવા માટે લાયક છે. આમાં પશ્ચિમ બંગાળમાં આશરે 6,44,00,000, તમિલનાડુમાં 5,67,00,000, કેરળમાં 2,70,00,000, આસામમાં 2,50,00,000 અને પુડુચેરીમાં 9,44,000 મતદારોનો સમાવેશ થાય છે. 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 2,19,000 મતદાન મથકો હશે અને કુલ 25,00,000 ચૂંટણી કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે. દરેક મતદાન મથક પર પીવાનું પાણી, શૌચાલય અને સાઇન બોર્ડ જેવી ઓછામાં ઓછી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તાજેતરમાં ચૂંટણી પંચે ચૂંટણીને વધુ પારદર્શક બનાવવા માટે 30 નવી પહેલ કરી છે. દરેક મતદાન મથક પર વધુમાં વધુ 1,200 મતદારો મતદાન કરી શકશે. બધા મતદાન મથકો પર દેખરેખ માટે 100% વેબકાસ્ટિંગ કરવામાં આવશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આગામી 23 એપ્રિલે ગુરૂવારે પેટા ચૂંટણી યોજાશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 30 માર્ચે પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે, જ્યારે 6 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે અને 7 એપ્રિલે ઉમેદવારીપત્રની ચકાસણી થશે, જ્યારે આગામી 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું તાજેતરમાં અવસાન થતાં આ બેઠક ખાલી પડી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં એલપીજી વિતરકો પાસે ગેસ પુરવઠાની કોઈ અછત નથી. એક નિવેદનમાં મંત્રાલયે નોંધ્યું કે એલપીજી બુકિંગમાં ઘટાડો થયો છે. ગઈકાલે આશરે 77,00,000 બુકિંગ નોંધાયા હતા, જે આ મહિનાની 13મી તારીખે આશરે 88,00,000 હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે વાણિજ્યક એલપીજી સિલિન્ડર રાજ્ય સરકારોને વિતરણ માટે સોંપવામાં આવ્યા છે અને હવે તે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. મંત્રાલયે નાગરિકોને ગભરાટમાં ખરીદી ન કરવાની સલાહ આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પાઇપ નેચરલ ગેસ, પીએનજી અને એલપીજી બંને કનેક્શન ધરાવતા ઘરોને તાત્કાલિક અસરથી તેમના એલપીજી કનેક્શન પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદમાં ઊંડો વિશ્વાસ છે અને દેશના સંસદીય લોકશાહીના નિયમો અને પરંપરાઓમાં તેમને અતૂટ વિશ્વાસ છે. શ્રી બિરલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને લખેલા પત્રના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો પત્ર જાહેર સેવાના ઉચ્ચતમ નૈતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે શ્રી મોદીએ તેમના લાંબા જાહેર જીવન દરમિયાન જાળવી રાખ્યા છે. શ્રી મોદીએ તેમના પત્રમાં લોકસભા અધ્યક્ષ સામેના અવિશ્વાસ પ્રસ્તાવને નકારી કાઢવા બદલ સાંસદોને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકશાહીમાં મતભેદો સ્વાભાવિક છે, અભિપ્રાયની વિવિધતા જ લોકશાહીને જીવંત બનાવે છે. શ્રી મોદીએ કહ્યું કે આ પરિસ્થિતિઓમાં શ્રી બિરલા દ્વારા દર્શાવવામાં આવેલા સંયમ, સંતુલન અને નિષ્પક્ષતા પ્રશંસનીય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢ પ્રવાસ દરમિયાન ગેડ વિસ્તાર માટે રકમ મંજૂર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. તેમણે ગેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાના કામની પણ તેમણે સમીક્ષા કરી. શ્રી માંડવિયાએ જૂનાગઢના બાટવામાં નવનિર્મિત નગરપાલિકા ભવન, બગીચા અને એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ તેમજ માણાવદર અને કેશોદ વિધાનસભાના 8,43,00,000 રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. સાથે જ તેમણે માંગરોળ તાલુકાના કુલરામા ગેડ અને મેખડી ગામમાં નદી ઊંડી કરવા ચાલી રહેલા કામનું પણ નિરીક્ષણ કર્યું. સરકારે 2027ના પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો આમંત્રિત કરી છે. એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પદ્મ પુરસ્કારોની જાહેરાત આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે કરવામાં આવશે. નામાંકન માટેની અંતિમ તારીખ 31 જુલાઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. નેપાળના ગોરખા જિલ્લામાં થયેલા બસ અકસ્માતમાં 7 ભારતીય યાત્રાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 16 લોકો સવાર હતા, જેમાં મનકામના મંદિરથી પરત ફરી રહેલા 14 ભારતીય યાત્રાળુઓનો સમાવેશ થાય છે. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આજે એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. સેનાએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારની રાત્રે બુચ્છર વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ગંગા નદીના કિનારા અને પૂરના મેદાનો પર ગેરકાયદેસર બાંધકામો અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા અને અતિક્રમણ દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાંની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કેન્દ્ર સરકારને ગંગાના પુનર્જીવન, રક્ષણ અને વ્યવસ્થાપન અંગેના જાહેરનામાના અમલીકરણ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંની માહિતી પ્રદાન કરવા પણ કહ્યું છે. વધુમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે કે સંબંધિત અધિકારીઓ અદાલત પાસેથી સૂચનાને અસરકારક રીતે લાગુ કરવા અને નદી કિનારા અને પૂરના મેદાનોને અતિક્રમણથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે કયા નિર્દેશો માંગે છે. સર્વોચ્ચ અદાલતે પટણાના રહેવાસી દ્વારા 30 જૂન 2020 રોજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ આજે રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહેલા 28 યુક્રેન ડ્રોનને તોડી પાડ્યા હતા. શહેરના મેયર સર્ગેઈ સોબ્યાનીને સોશિયલ મીડિયા સંદેશમાં આ જાહેરાત કરી હતી. જો કે મેયરે જમીન પર થયેલા નુકસાન કે જાનહાની વિશે કોઈ વિગતો આપી ન હતી. રશિયાએ મોસ્કો તરફ લક્ષ્ય રાખતા 16 યુક્રેન ડ્રોનને અટકાવ્યાના એક દિવસ પછી આ ઘટના બની હતી. રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સીએ જાહેરાત કરી હતી કે રાજધાનીના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ સ્થિત વનકોવો અને સેરમેટિયોવો આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર કામગીરી ડ્રોન હુમલાને કારણે સ્થગિત કરવામાં આવી છે. ગઈકાલે શરૂઆતમાં ડ્રોન હુમલાને કારણે મોસ્કોના 4 મુખ્ય વિમાની મથકો વનુકોવો, ડોમેડેવો અને ઝુકોસ્વી પર ઉડાનો ઘણા કલાકો સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હિમવર્ષાને કારણે 6 દિવસ સુધી બંધ રહ્યા બાદ લદ્દાખમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 પર ઝોઝિલા પાસ પર ટ્રાફિક ફરી શરૂ થયો છે. રસ્તાનું સમારકામ કર્યા પછી અધિકારીઓએ સોનમર્ગથી લદ્દાખ સુધી વાહનોની અવરજવરને મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આસામ, કેરળ, પોંડિચેરી અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 1 તબક્કામાં, જ્યારે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં યોજાશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં એલપીજી વિતરકો પાસે ગેસ પુરવઠાની કોઈ અછત નથી. સરકારે 2027ના પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો આમંત્રિત કરી છે. નામાંકન માટેની અંતિમ તારીખ 31 જુલાઈ છે. નેપાળના ગોરખા જિલ્લામાં થયેલા બસ અકસ્માતમાં 7 ભારતીય યાત્રાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. અને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહેલા 28 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.